તારીખ 7/1/1984 શ્રી પરમાગમસાર બોલ નંબર 449 અને 450 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 248
ખરેખર તો નિર્વિકલ્પ સમાધિના કાળમાં આત્મા ઉપાધિ એટલે કે અસ્તિનું પ્રફુલ્લિત કે આત્મા ઉપાધિ છે, આત્મા આરાધવા યોગ્ય છે, આત્માનું અલિંગ થવા યોગ્ય છે, આત્મા શ્રદ્ધવા યોગ્ય છે, આત્મા વેદવા યોગ્ય છે, એવા જે વિચારો છે એ વિચારોમાં વાસ્તવિક ઉપાધિ પણ નથી અને ત્યાગવા યોગ્યના વિકલ્પમાં વાસ્તવિક ત્યાગ નથી.
બરોબર.
એવા વિકલ્પમાં પણ આત્મા ઉપાદન કરવાના વિકલ્પમાં પણ આત્મા વિકરાગ સ્વરૂપે છે એ સુગંધીનો રાગ રહ્યો વિકરાગ સ્વરૂપ ઉપાદે છે એવા વિકલ્પમાં હજી રાગ રહ્યો ત્યાં વિકરાગતાની જે ઉપાદેતા આરાધના જે થવી જોઈએ એ નથી. ખરેખર ત્યાં ઉપાદે નથી કરેલો. રાગ હોય છે, રાગ છોડવા જેવો છે એવો વિકલ્પ એમાં રાગને છોડવાનું આરાધન નથી થયું ત્યાં સુધી વાસ્તવિકપણે રાગને હે કર્યો નથી.
બરોબર.
હે માનવો અને હે કરવો બે જુદા જુદા સ્ટેજ થઈ ગયા. અહીંયા તો એક દ્રષ્ટાંત જ જુદું છે કે કોઈ પણ પ્રકારે દ્રવ દ્રષ્ટિના જોરથી રાગથી ભિન્ન થઈ શકાય છે. પાર્વતીના દુઃખ એવા કોઈ પણ ન્યાયથી ભલે ન્યાય ન્યાયની દ્રષ્ટિએ એના મર્યાદિત પ્રયોજનને સિદ્ધ કરતો હોય તો પણ એ મર્યાદા વિતરાગતા સુધી નથી. મર્યાદા ક્યાં સુધી કામ કરે છે એવા ન્યાય શું જીવને કથાયમાં મંદ પણ ચાર દીકરીના દુઃખ જન્મના દુઃખ અસાતાના દુઃખ જોઈ ન શકાય એવા દુઃખ હોય તો અનુભવવામાં તો કેવી રીતે પોસાય? જે દુઃખ ને જોવા ન પોસાય, બીજાને દુઃખ પડતું હોય તો જોવું ન સુહાય, એ દુઃખમાં પોતાને જોવું પડે, એ વાત તો એ સંમત કરતો નથી. ત્યારે એને દુઃખના કારણરૂપ જે તીવ્ર કસાય છે ત્યાંથી એને હટવાનું એને મન કસાયમાં થાય છે. નિર્વિકલ્પ ચેતનના અનુભવમાં આવી જાય એવું બનતું નથી. રામને હે માને છે આ રાગ જે છે રાગ જે છે અમે તો રાગ અમે તો શુભ ને હે માનવા વાળા છીએ. અંદરમાં એ રાગથી જીન પડવાની જે પરિસ્થિતિ ઉભી થાય છે વેદનાપૂર્વક સ્વરૂપમાં લીન થવું એ દ્રષ્ટિ પ્રગટ કરવી એવું કાળ ન થાય એટલે સાક્ષાત આરાધન ન થાય તો હે છે હે છે હે છે માયનું છે બધું કહેવા માત્ર માયનું છે ખરેખર માયનું
બધા
માને ત્યારે એ માન્યતાની સાથે આચરણ કરવું જોઈએ. જે માન્યતા ખૂબ શ્રદ્ધાગુણનું આચરણ છે જ્ઞાન શું જ્ઞાન ખૂબ જ્ઞાનગુણનું આચરણ છે
બરોબર
તો એ આચરણ છે માન્યતાનો વૈચારિક અનુરૂપ છે માનતાના આચરણ વૈચારિક રૂપ છે માનતાનું આચરણ ક્યારે છે કે જયારે દૈવ દ્રષ્ટિએ ભિન્ન થઈ જાય ત્યારે ત્યાં સુધી ખરેખર માન્યું છે એ વાત
કાળમાં ઉપાધિ છે ખરો
નિર્વિકલ્પ સમાધિના કાળમાં ખરેખર આત્મા ઉપાધિ છે. પરમાત્મા પ્રત્યે ઉપાધિ ત્યારે છે કે નિર્વિકલ્પ સમાધિના કાળમાં ખરેખર ઉપાધિ છે ત્યાં ખરેખર શબ્દ વાપરે
છે.
મનોને ધર્મને જ આરાધન
છે માનવામાં જાણવામાં આરાધન નથી માનવું જાણવું ખરેખર માનવું જાણવું આત્માના વિષયમાં રહેતું નથી. બરોબર ચક્રમાં એ વિષય લીધો છે કે તત્વના અન્વેષણ કાળમાં એ રીતે માર્ગથી જાણવામાં આવે છે સચ્ચા અન્વેષણ કાળ યુક્તિ મધ્ય યુક્તિ માર્ગથી જાણવામાં આવે છે ન આરાધન સમજે આરાધન સમજે આમ હોય આમ હોય આ યુક્તિ છે દુઃખ પડશે તને પીડિત થઈ તો તને જોડને માર મારે છે એવામાં તને તને કચડી નાખશે ચીડી નાખશે આવા અનેક પ્રકારના દુઃખ તને પડશે એ બધી યુક્તિ છે આરાધન સમયે વિશે
બરોબર
આરાધન સમયે તો જ્યાં પ્રત્યક્ષ આત્મા છે પછખો અનુભવ જન્મા જ્યાં આત્મા પ્રત્યક્ષ થઈ ગયો છે તો એ પ્રત્યક્ષ આત્માના સ્વભાવમાં ચારિત્રના લીનતાના જે પરિણામ છે એમાં કોઈ યુક્તિ માર્ગ નથી એમાં કોઈ વિચાર નથી કોઈ વિકલ્પ નથી કોઈ ન્યાય નથી કોઈ એક એક પ્રકારે નયના ઉદય નથી નયના પ્રકારનો વિકલ્પ કે નથી પ્રમાણનો વિકલ્પ
પ્રમાણનો એ જ
આ ભાવ છે ને, નહીં ક્યાં જાય સમાન અર્થ થઈ જાય છે, એમને ખબર નથી. જ્યાં અનુભૂતિ પ્રગટ થાય છે મૂળ વાત એ છે કે આત્માને ઓળખે તો એ આત્મા ભૂલ ભરે તો આત્માની દ્રષ્ટિ થાય. જેને ઓળખતો નથી એનું શ્રદ્ધાન કેમ થાય? કલ્પના કરે કે સતલા ને આવા સિંગડા હશે, કદાચ આવા પણ હશે, અથવા નાના હશે, પણ ભાઈ મૂળમાં સતલા ને સિંગડા હતા ઓછા વિના બધી દ્રષ્ટિ ઉત્પન્ન થતી. પરંતુ ઓળખાણમાં દિશા બદલાય છે, સન્મુખની જે દિશા આવે છે એ દિશા દિશાફેર થયા વિના ક્યાં જશે? કે જે કાંઈ આરાધનાના બહાને આરાધનાના નિમિત્તે જે કાંઈ કરશે એ બધું બહિર્મુખ ભાવે બહાર બહાર જ કરશે.
બરાબર,
એની અંતરની દિશા જ નહીં હોય. પછી એને માને આરાધના, પણ એ સ્વરૂપની આરાધના તો એમાં ક્યાંય થતી નથી.
સ્વરૂપ સમજાય,
જે સ્વરૂપ સમજાય દુઃખ પામવાનું કારણ લીધું
કારણ
દુઃખ શું કરવા પાયું એ સ્વરૂપ ન સમજાય, બીજું કોઈ કારણ
નથી.
ભગવાનનું નામ સ્મરણ હોતું કર્યું
એવું નથી,
એવું નથી કહ્યું. રાણકાર નહોતું કહ્યું, શાસ્ત્ર નહોતું એવું કહ્યું, અંદરના સ્વરૂપનું નહોતું જાય એથી દુઃખ થયું. એક જ કારણ અજ્ઞાન દુઃખનું
કારણ છે,
કારણ કે સ્વરૂપનું અજ્ઞાન એ એક જ દુઃખનું કારણ છે. સ્વરૂપ જે અનંત સુખથી ભરપૂર છે એના વેદનમાં સુખનું વેદન છે, એના વેદનમાં ક્યાં દુઃખનું વેદન હોય? આત્માને ઓળખાવીના જાણ્યા જાય છે. આત્માને જાણ્યો હોય તેને અસ્તિત્વનું ગ્રહણ, તેનું અસ્તિત્વ ગ્રહણ કર્યું હોય. આત્માને જાણ્યો હોય, જાણીને તેનું અસ્તિત્વ ગ્રહણ કર્યું હોય, એટલે પોતાની હૈયાથી જે ઓળખનું છે એના અસ્તિત્વનું ગ્રહણ કરવું છે. કોઈ પદાર્થને વિચારવા જે છે એવું જ્ઞાન અહીંયા નથી.
બરાબર,
પણ વર્તમાન પોતાની હૈયાથીને જે ગ્રહણ કરે છે ત્યારે એ રાગથી છૂટો થઈને આત્મામાં લીન થઈ શકે છે, ત્યારે રાજથી ભૂમિ પડવાનું કાર્ય થાય છે. પોતાના અસ્તિત્વને માત્ર વેદનથી જ ગ્રહણ કરી શકાય છે, બીજો કોઈ ઉપાય નથી. પ્રજ્ઞાથી ગ્રહો નિશ્ચય જે જાણનારો તે ગ્રહણ, પ્રજ્ઞાથી ગ્રહો નિશ્ચય જે દેખનારો તે ગ્રહણ, એ જાથા નહીં ચક્રમાં લીધી છે કે વેદનથી ગ્રહણ કરવો તે હું જાતા છતાં અનુભવન છે એમાં ખરેખર અસ્તિત્વનું ગ્રહણ છે. હું આવો આત્મા છું, હું આવો આત્મા છું, હું આવો આત્મા છું, હું એક છું, શુદ્ધ છું, પૂર્ણ છું, જ્ઞાન દર્શન ભય છું, આનંદ સ્વરૂપ છું, એવા વિચારમાં ખરેખર અસ્તિત્વનું ગ્રહણ નથી. એવું અસ્તિત્વ આત્માનું છે એનું ગ્રહણ થતું નથી. કેટલી હૃદય વાત જગતના તો સ્મરણ ચિંતવાની મનોની વિજ્ઞાસાની આ શબ્દો વપરાય છે. આત્માનું સ્મરણ કરો,
સ્મરણ
એનું ચિંતન કરો, એનું મનન કરો, એનું વિધ્યાસન કરો. કહે છે કે ત્યાં સુધી હજી વિકલ્પ રહ્યો છે, અને વિકલ્પ રહ્યો ત્યાં સુધી શું કાય છે, ત્યાં સુધી કાય છે. તેથી કઈ તેથી શું એનો અર્થ છે, તેથી તમે હવે આટલું કામ પૂરું કર્યું એમાં શું પણ એમાં તમે આટલો બધો અમારા ઉપર અધિકાર રાખવા જાવ છો એમ કહ્યું છે. બિલકુલ તમારો અધિકાર એમ કે આત્માનો વિકલ્પ કર્યો, સ્મરણ કર્યું, ચિંતન કર્યું, મનન કર્યું, તેથી શું કહે છે, એને હિન્દુઓને કાંઈ ગણતરી ના લેતા એમ કહે છે. ખરેખર તો એ વિકલ્પ ત્યાં છોડાવવો છે
બરોબર,
અને નિર્વિકલ્પ અનુભવ થાય ત્યારે આરાધન થાય છે, શરૂ થાય છે. એટલે એમ કહે છે કે આત્માનું અસ્તિત્વ ગ્રહણ કરીને રાગથી ભીંડ પડીને આત્મામાં લીન થઈ શકે છે, ત્યારે એને આત્મા જાણ્યો, આત્મા માન્યો, આત્મા વેડ્યો અને આત્માનું આચરણ કર્યું, ત્યારે એને આચરણ સુધીના બોલ બધા લાગુ
પડાય છે.
એટલે માણસને એમ થાય કે આપણે શું આમાં કરવું, શું પણ કરવું, શું એમ થાય. કર્મી કર્મ એ બી થાય છે, એમાં ખરેખર તો જ્ઞાતા દ્રષ્ટા શું જ્ઞાન ભેદનું છે, એમાં મૂળ ભાવ તો જ્ઞાતા દ્રષ્ટા છે. જ્ઞાન ખેડ્યું છે એમાં આને જાણીને પરબાજુનું ખેંચાણ થાય એ પણ જ્ઞાનનું અસલ સ્વરૂપ
નથી,
એ જ્ઞાનનું વિકૃત સ્વરૂપ છે. આ પરને જાણવામાં ખેંચાય છે, આને જાણો, આને જાણો, આને જાણો, આને જાણો. અને પોતાને છોડીને બીજાને જાણી એનું જે પર પ્રત્યેનું ખેંચાણ છે એ પણ જ્ઞાનનું સ્વરૂપ નહીં. એને જ્ઞાનનું જ્ઞાન અથવા જ્ઞાકાર જ્ઞાન કહે છે,
બરોબર,
જ્ઞાન વિશેષ કહે છે
જ્ઞાકાર.
અને સાધક જીવી એનો વિરોધ કરે છે, એનો તિરોભાવ કરે છે, એને ગૌણ કરે છે, જ્ઞાન સામાન્ય નો આવિર્ભાવ કરીને પ્રગટ જ્ઞાન નો અનુભવ કરે છે. આત્માને જાણ્યો હોય અસ્તિત્વ ગ્રહણ કર્યું હોય, જાણ્યો હોય એટલે કે તેનું અસ્તિત્વ ગ્રહણ કર્યું હોય, ગુણથી સ્વભાવથી અને વેદનથી જાણ્યો હોય તો રાત પૂછું તો આપણે રાગથી છૂટો પડે, એક જ જીવ પદાર્થની એક જ દ્રવ્યની અવસ્થા છે. રાગ પણ જીવ દ્રવ્યની અવસ્થા છે ને, વિકૃત અવસ્થા છે, અને જ્ઞાન પણ જીવ દ્રવ્યની અવસ્થા છે. આ બે ભાવ છે, એ બે ભાવમાં સાથે હોવા છતાં, સમકાળ હોવા છતાં જ્ઞાન છૂટવું પડે, જ્ઞાન ભૂલવું પડે, ત્યારે એ સ્વરૂપમાં લીન થઈ શકે. જ્યાં સુધી એ રાગ સાથે જોડાયેલું રહે ત્યાં સુધી સ્વરૂપમાં લીન થઈ શકે
નહીં.
વિપ્રાપ્ત થવા અર્થે આરાધનનો વિષય છે, આ જુદા પડવાનો છે, ભીન પડવાનો છે. રાગની અપેક્ષાથી લઈએ તો ભીન પડવાનો છે, અને સ્વરૂપની અપેક્ષાથી લઈએ તો લીન થવાનો છે. એક સ્વીકારનું એક પરિણામનું બે બાજુ છે,
બરોબર.
સ્વરૂપમાં લીન થવું અને રાગથી છૂટા પડવું એ અસ્તિ નાસ્તિક એક જ પર્યાય નીકળવામાં આવે છે.
જ્ઞાન તો ફરી રીતે રાગે છે,
જ્ઞાન થઈ ગયું છે પણ દ્રષ્ટિ પર ઉપર છે, એટલે જ્ઞાન ખેંચાય છે પર બાજુ, રાગ ઉપર અને રાગના વિષય ઉપર દ્રષ્ટિ હોવાથી જીવનું જ્ઞાન પણ પર બાજુ ખેંચાઈ જાય છે. જ્ઞાન પોતાના સ્વસંવેદનને સંભાળી શકતું નથી. નિર્વણ પર્યાય ને તો અંતર્લીન કહ્યું છે ને, જે આત્મામાં નિર્મળ પર્યાય શુદ્ધ પર્યાય ઉત્પન્ન થાય છે, મોક્ષ માર્ગ નું પર્યાય ઉત્પન્ન થાય છે, એમાં સ્વરૂપ ની લીનતા છે, મગ્નતા છે, એકાગ્રતા છે, એવું શબ્દ પણ ઉતરાય છે કે અભેદ થઈ ગઈ પર્યાય છે કે દેહમાં અભેદ થઈ ગઈ, અથવા તો પોતાના સ્વરૂપનો વ્યાપી વ્યાપક ભાવ અનુભવ થયો, એ શબ્દ ખૂબ જ નથી.
આજે
રહસ્યપૂર્ણ સૃષ્ટિમાં કે જ્યાં પોતાના આત્મામાં એકાગ્રતા થાય છે, ચિંતનમાં ચિંતનનો વિકલ્પ પણ છૂટી જાય છે, આત્માનો વિકલ્પ પણ છૂટી જાય છે, ત્યારે આત્માનો અનુભવ વ્યાપી વ્યાપક ભાવે થાય છે. એ
શબ્દ
તો આત્મામાં પર્યાય વ્યાપી ગયો, આત્માના પર્યાય વ્યાપી ગયું પણ એ તો બધી પર્યાય તો પ્રદેશમાં વ્યાપક છે, આત્માના પ્રદેશમાં પર્યાય નથી વ્યાપીને, પર્યાય કઈ પદાર્થમાં વ્યાપે છે કોઈ નહીં, એ તો ખરેખર પરિસ્થિતિ નથી. પણ અહીંયા જે દ્રવ સામાન્ય છે, જે સ્વીકારી દ્રવ છે, શક્તિરૂપ દ્રવ છે, એમાં એ પર્યાય શક્તિરૂપ થયેલી કે પર્યાય પોતે વ્યક્તિની બની રહી, આ પ્રશ્ન ચર્ચે છે. અંતર્લીન થયું એટલે શું કેટલો પ્રશ્ન કરશે? ઉત્તર છે કે એ તો સ્વસંમુખ વળી છે, તેથી તે પર્યાયને અંતર્લીન કહ્યું છે, પણ તેથી કાંઈ પર્યાય ગૃહમાં ભળી જતી નથી.
બરાબર,
પર્યાય પર્યાયત્વ છોડીને, પોતાનું પર્યાયત્વ છોડીને દ્રવ સામાન્ય રૂપે સ્વરૂપે થાય એ બોલતો નથી. પર્યાયનું બહારની બાજુ હતું, બહિર્મુખ ભાવ હતો, એ ભાવ ખરી ગયો અને સ્વસન્મુખ થયો અને અંતર્મુખ થયો એમ કહેવામાં આવે છે. સ્વસન્મુખતાનું બીજું નામ અંતર્મુખપણું છે, અંતર્મુખપણાનું બીજું નામ સ્વસન્મુખપણું છે. અંતર્મુખ કહો, અંતર્લીન કહો, એનું બીજું નામ સ્વસન્મુખ પણ. પર્યાય પર્યાય પણ એ અનંત અનાદિ અનંત પર્યાયનું સ્થિર ચૈત્રેજ જે કહ્યું, એમાં જે અનંત પર્યાયોની ગણતરી કરી તે પર્યાયો પર્યાય રૂપે નથી, તે પર્યાયો પર્યાય રૂપે નથી, એક વર્તમાન પર્યાય જ પર્યાય રૂપે છે.
બરોબર,
અનાદિ ભૂતકાળની ને અનંત ભવિષ્યકાળની પર્યાયો દ્રવમાં પર્યાય રૂપે નથી.
બરોબર,
દ્રવમાં તો પર્યાય પર્યાય રૂપે, દ્રવમાં તો દ્રવ્ય જ છે, દ્રવ સામાન્યમાં તો દ્રવ્ય જ છે, એને દ્રવ સામાન્યને પર્યાયના દ્રષ્ટિકોણથી અહીંયા જોવામાં આવે છે. દ્રવ અને જોયો છે એને પર્યાયના દ્રષ્ટિકોણથી, આ વિષય ચાલ્યો છે મોક્ષમાં પ્રકાશમાં સાતમા અધિકારમાં. જોવા ભાષી મુખા દ્રષ્ટિએ રૂપી પણ એવું પ્રકરણ છે, જે કુલ ધર્મે જઈને હોવા છતાં આભાસ જેને થાય છે, જૈનનો માત્ર જે એમાં આભાસ છે પણ ખરેખર જૈન નથી, મિશ્ર દ્રષ્ટિ એટલે જૈન નથી. જૈન તો સમ્યક દ્રષ્ટિ હોય, મિશ્ર દ્રષ્ટિ કઈ જૈન કહેવાય
નહીં.
અમે જૈન નહીં, આમ તો લખાવીએ છીએ સરકારના રજીસ્ટર, ભગવાનના રજીસ્ટરમાં લખાવો ત્યારે સાચું
બરાબર.
આ સરકાર તો ઉડી જવાની છે, ભગવાનના રજીસ્ટરમાં રજીસ્ટર સાચું જૈન છે
બરાબર.
ત્યાં એક નિશ્ચયાભાસીનો ગ્રુપ પણ પહેલા લીધો છે, પ્રહલાદ ગ્રંથની જે પ્રકરણ કરી છે ત્યાં પ્રહલાદ નિશ્ચયાભાસીનો ગ્રંથ કર્યો છે, પછી વ્યવહારાભાસીનો ગ્રંથ
કર્યો,
પછી બંનેનો આભાસ એક જ જીવમાં હોય એવા પ્રમાણાભાસી અથવા ઉભ્યાભાસીનો ગ્રંથ કર્યો, બંનેનો આભાસ નિશ્ચય વ્યવહાર તમામ ત્રણ પ્રકારના જીવો મિથ્યા દ્રષ્ટિ છે, અજૈન છે, ખરેખર જૈન એમાં આવાથી નિશ્ચયાભાસી જીવ શું કરે છે કે કૃત્રિમ પ્રકારે કાલ્પનિક રીતે દ્રવની મુખ્યતા કરે છે, દ્રવ દ્રષ્ટિનો વિષય એનું બાહ્ય પકડીને એટલે હવે દ્રવની મુખ્યતા કરે છે કે પર્યાવરણને એના જ્ઞાનમાં જે સ્થાન મળવું જોઈએ અને હોવું જોઈએ એ સ્થાન એના સમજણમાં અને જ્ઞાનમાં રહેતું નથી
બરાબર.
એ એટલે એ પર્યાયનો નિષેધ કરે છે કે એમાં એનો આભાસ ઉભો થાય છે, નિશ્ચા કલ્પના ઉભી થાય છે, એને નિશ્ચયાભાસ ઉભે છે. પણ એમ એમ પછી હું પણ પર્યાયને માનતો નથી એવી સારી સ્થિતિ થઈ, પણ પરિસ્થિતિ જુદી છે. હું જેને જેને દ્રવ 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 કરે છે ને એ અનાદિની પર્યાયનો ખૂબ છે
બરાબર.
દ્રવને જ પર્યાયની નિરીક્ષાથી ત્યાં નિરૂપણ કર્યું, દ્રવને દ્રવની નિરીક્ષાથી નિરૂપણ ન કર્યું, ગુણની નિરીક્ષાથી નિરૂપણ ન કર્યું, પણ દ્રવને પર્યાયની નિરીક્ષાથી. ચોપડીમાં પડેલા પાનાની જેમ પર્યાયની ઠોકરી મારી નથી અંદર, એક પછી એક પછી એક પછી ક્રમસર ક્રમબદ્ધ પણ એની રીતે થાય એમ પર્યાયની ઠોકરી નથી લગાવી દીધી. ત્યાં તો દ્રવ સામાન્ય છે, એ દ્રવ સામાન્યમાં પર્યાય થવાની યોગ્યતા જોઈ નથી, એને પર્યાયનો પિંડ
કહેવામાં
આવે, યોગ્યતા છે
બરોબર.
યોગ્યતા પર્યાય રૂપે નથી પણ શક્તિ રૂપે છે, અને વ્યક્તિ રૂપે નિશ્ચિત છતાં નિશ્ચિત ક્રમવર્તી ધોરણ કહે છે, શક્તિ રૂપે છે છતાં જે એની વ્યક્તિ થવી એનું વ્યવસ્થિતપણે એનું જન્મક્ષણ નિશ્ચિત છે એવું દ્રવનું સ્વરૂપ છે. કોઈ એમ કે ભગવાનના જ્ઞાનમાં ત્રણ કાળ ત્રણ રૂપ જણાય છે, તો ભવિષ્યની અનંત પર્યાય જાણી કે ત્રણેય કાળ જાણે તો ભવિષ્યકાળ જાણે, તો આખો ભવિષ્યકાળ જાણે અનંતકાળ પર્યંત એમાં કયો જીવ કયો રક્ષણ કયા સમયે કેવી પર્યાય પરિણમશે એ યોગ્યતા રૂપ દ્રવને જાણ્યું છે. એ આખા દ્રવને જાણતા બધું જાણી લીધું છે, એનો આખો દ્રવ જાણ્યો છે, એના બી અનંત હજી તો દ્રવ પરિણમી નથી, ભવિષ્યમાં જે પરિણમવાનું છે એવું પરિણમ્યું નથી, પણ પરિણમશે તો કેવું પરિણમ છે જાણે વર્તમાન પરિણામને જોઈ શકે એટલું સુસ્પષ્ટપણે દ્રવની યોગ્યતામાંથી પણ ત્યાં પર્યાય ત્યાં પરિણામ પર્યાય નથી, પરિણામને જોયું છે નથી, પરિણામ છતાં આવું પરિણામ છે એમ પરિણામને જોયું છે. દ્રવના જ્ઞાનમાં પર્યાયનું જ્ઞાન વિવિધ છે, જરૂરી છે
ઉપર લાગે
પુસ્તકમાં એક એક પાનાની જે સ્થિતિ છે એવી ત્યાં પર્યાયપૂર્ણ સ્થિતિ નથી. એમ કે એક જ વર્તમાન પર્યાય પ્રગટ હોય છે.
બરોબર.
ભૂતકાળનું અનંત પર્યાય, ભવિષ્યનું અનંત પર્યાયની યોગ્યતાને સંઘરીને દ્રવ બેઠું છે. કોઠળીના રૂપિયા નાખા હોય, બધા રૂપિયા છૂટા છૂટા પડ્યા છે, પર્યાય અંદર દ્રવને કોઠળીમાં પડે લે દ્રવ તો અભેદ્ય દ્રવ ખરેખર દ્રવ એમ કહો એટલે એની અભેદ વિવિધતા બીજી થાય છે. પછી એને ભેદ વિવિક્ષાથી કહેવું હોય ત્યારે એમાં આનંદ ગુણ છે એમ કહે. તેથી ભેદ વિવિક્ષાથી કહેવું હોય ત્યારે આનંદી પર્યાયો પડી છે એમ પણ કહેવામાં આવે છે. પર્યાયો પડી છે એટલે પર્યાયો પર્યાયપણે પડી છે એમ ત્યાં સમજવાનું.
બરાબર.
કેવડી શિખા છે? અગ્નિની નાની શિખા છે કે અગ્નિની મોટી શિખા છે?
શિખા
દીવા શ્રેણીમાં અગ્નિ તત્વ હોવા
છતાં
અગ્નિ તત્વ નથી એવું તો ના પાડી શકાશે. અગ્નિ તત્વ હોવા છતાં ત્યાં અગ્નિની કોઈ શિખા નથી. પરમાણુમાં રંગ ગુણ છે, વર્ણ નામનો ગુણ છે. એનું પર્યાય પ્રગટ થાય તો કેટલા રંગ વાળી થાય? કે હજારો રંગ વાળી થાય. જેટલા તે શેડ છે
એ
બધા જે રંગ પ્રગટ થાય છે એ પરમાણુની પર્યાયમાંથી રંગ ગુણની વ્યક્તિ છે. રંગ ગુણ નો કેવો રંગ છે એ કઈ નથી. રંગ ગુણ નો રંગ કેવો રીતે રંગ ગુણ સ્વરૂપે છે, શક્તિ સ્વરૂપે છે.
બરોબર.
એની વ્યક્તિ થતા એમાંથી રંગ પ્રગટ થાય છે. પછી કાળો ઘણો પ્રયોગ્ય થાય છે એવું છે. એટલે તો આપના અવેદક છે એમ કહ્યું કે નહીં નિરીક્ષા લે. આપણા દ્રવ જાણતું નથી ને પરિવર્જન કે દ્રવ હૈ સો અંધા હૈ એમ કહેતા. તો કોઈ જ્ઞાયક છે ગ્રહિતો, મેં તો જ્ઞાયકથી સમજ્યા છે. હવે આપ અંધા છો એમ કહેશો તો અમે કંઈક કેવી રીતે માની શકશો નહીં, સ્વીકારી શકશો નહીં. આપની વાત હું માનશો
નહીં.
નવી વાત આવે ને ત્યાં એને જો પદાર્થનો ખ્યાલ હોય તો એને ખબર પડે આમાં શું કહેવામાં આવે. તો જ્ઞાન નામનું જે જાણવારૂપી કાળ છે એ તો અવસ્થાની મર્યાદામાં થાય છે, એ તો દ્રવ સામાન્ય મર્યાદામાં થશે.
બરોબર.
તો પર્યાય જાણે છે, દ્રવ સામાન્યમાં જાણવું એવો વ્યક્ત ભાવ નથી. શક્તિ અનંત છે. દિવાળીના તેજતામાં આખા જગતને બાળવાની શક્તિ છે. કૂતરાને બાળે,
આખા જગતને બાળે,
આખા જગતને બાળે એટલી શક્તિ છે. એની શિખા કેવડી છે? કોઈ શીખાવી અગ્નિના કુંડ પાસે જલ્દી સર્દે એવો પદાર્થ ન મુકાય. દારૂખાનું ન મુકાય, ગેસ કે પેટ્રોલ ન મુકાય, ફ્રીજ ન મુકાય. પણ દિવાસળીના ટોપીને એનું દહનબંધ દહનવું પડ્યું હોય કે મોટો ગ્રુપનું બંડલ પડ્યું હોય કે ઘાસલીટના ડબ્બાને બાજુમાં મૂકવામાં કાંઈ વાંધો
નથી.
હજારો દિવાસળી પડી હોય.
બરાબર.
ક્યાં મૂકો? મૂકો ઘાસલીટના ડબ્બા ઉપર, વાંધો નથી. એમાં જોખમ સપ્તાહ વ્યક્તિના સ્વરૂપને જેમ છે એમ જાણવું જોઈએ. પર્યાય છે, સિદ્ધ છે, પર્યાય છે. સિદ્ધ આત્મા કહ્યું ત્યાં આત્માની સિદ્ધ પર્યાય છે. આત્મા આખા જગતમાં આત્મા બે ભેદે છે, બે પ્રકાર કરીએ તો, એક સંસારી ને બીજા શુદ્ધ સ્થિતિ. અનંત આત્માઓ શુદ્ધાત્માઓ છે સિદ્ધાર્થમાં, એથી અનંત 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 ગુણ આત્માઓ સંસારમાં છે. તો સંસારી ને સીધો પર્યાય છે, પણ જેવી સિદ્ધ પર્યાય છે એને એવી સદ્રશ સામાન્ય છે, એટલે એમ કહે છે સંસારી ને કે જો તારો મૂળ આત્મ પરી છે એ સિદ્ધ પર છે, સિદ્ધ સમાન સદાપદ મૂળ દ્રષ્ટિએ પહેલો એવું શું જોયું કે સિદ્ધ સમાન સદાપદ મૂળ મારું પદ છે એ સાક્ષાત સિદ્ધ પરમાત્મા થઈ ગયા એવું છે, પણ એ શક્તિ રૂપે છે એમ કહેવા. હજી તો અવિરક્ષણ ની દ્રષ્ટિ છે, બાદમાં કઈ એને સિદ્ધ સિદ્ધ એટલે એમ કહે છે કે તારી અવસ્થા સિદ્ધ પરમાત્મા થવાની તારા દ્રવ માંથી પ્રગટ છે, શરીર ને સંગ્રહ માંથી પણ દશા આત્મા ની આપના શરીર માંથી નિર્મળ પર્યાયને અંતર્મિહિત કર્યું છે, તે તો તે પર્યાય સ્વસન્મુખ વળી છે, તેથી તે પર્યાયને અંતર્મિહિત કહ્યું છે. વળી તે પર્યાય જે સ્વસન્મુખ તેમાં સ્વદ્રવમાં ત્રિકાળી અસ્તિત્વ છે, હયાતી છે, તેથી જેણે પોતાના ત્રિકાળી અસ્તિત્વને ગ્રહ્યું છે અથવા જેના એકતાનો ભાવ કર્યો છે, લીનતાનો ભાવ કર્યો છે, પોતારૂપે તન્મયતાનો ભાવ કર્યો છે, તેથી તેને લીન થઈ છે એમ કહેવામાં આવે છે. તો ભાવલીનતાની વાત છે,
બરોબર, ભાવલીનતાની વાત છે, એકમેક થઈ ગયા નથી,
પર્યાયહીનતાની વાત નથી, પણ ભાવ પર્યાયમાં જે ભાવમાં લીન પણ તન્મય પણ છે એની વાત છે. પર્યાય તો પર્યાય રૂપે જ રહી છે, પર્યાય કઈ બધી રીતે થઈ છે, તેથી કઈ પર્યાય ધ્રુવમાં ભરી જતી નથી એમ કે એવો મગ્નતાનો સ્વરૂપની મગ્નતાના પરિણામ કર્યા સાધક જીવે કે એ પરિણામ સ્વરૂપમાં વ્યાપક વ્યાપક ભાવે મગ્ન થઈને જાણે કે પર્યાય દ્રવમાં લીન ડૂબી ગઈ હોય, લીન થઈ ગઈ એટલે જાણે કે ડૂબી ગઈ હોય, ડૂબકી મારી એમ કે શું કહે છે અંદરમાં
ડૂબકી મારી,
ડૂબકી મારી દીધી એમ કે મારે એટલે પાણી લાગે કે અંદર લઈ ગયો પર્યાય છે, દ્રવ સામાન્યમાં ધ્રુવમાં પડી ગઈ એમ કહે છે. પુરુષાર્થનું અનંત જોર છે, અનંત બળ છે, અનંત પુરુષાર્થ છે, જોર ઘણું છે, આવો એનું જોર ઘણું છે, ત્યારે સ્વસન્મુખતાની દિશા છોડીને સ્વસન્મુખ થાય છે. અનંત કાળમાં જીવ સ્વસન્મુખ થયો છે, સ્વસન્મુખ રહીને એને પોતાના માનવીની ક્રિયાને ધર્મ સમજીને એને અનંત અનંત પ્રકારની અનંત ક્રિયાઓ કરી છે, જ્ઞાનની મંદતાની અને જ્ઞાનના ઉધારની ગમે તે ક્રિયા કરી છે, પણ સ્વસન્મુખ નથી થયા. સ્વસન્મુખ થાય ત્યારે મોક્ષ માર્ગ શરૂ થાય,
બરાબર,
ત્યારે બંધ માર્ગ થાય. તેથી કઈ પર્યાય ધ્રુવમાં ભણી જતી નથી, ધ્રુવના આશ્રય દ્રષ્ટિ છે, પછી ચારિત્રની શુદ્ધિ પણ પર્યાયના આશ્રયે થતી નથી, પણ દ્રવના આશ્રયે, ધ્રુવના આશ્રયે વિજ્ઞાનની જે પ્રક્રિયા છે એ આશ્રય બદલવાની પ્રક્રિયા છે. ઘણા દિવસની જીવ પરાશ્રય ભાવે પરિણમતો હતો, એ પરાશ્રય છૂટવાનો અને સુવાશ્રય થવાની જે પ્રોસેસ છે એને ભેદિદાન કહેવામાં આવે છે. ઉદ્યોગ સ્થાપવો હોય તો ફલાણા ફલાણા ઇન્ડસ્ટ્રીનું અહીંયા એલાઇનમેન્ટ છે એમ કે અહીંયા સ્થાપશું, અમે હું તો ઉદ્યોગ અહીંયા અમે સ્થાપશું. આ જીવ હું સ્થાપું પરાશ્રય ઉપરમાં સ્થાપું છે. આ હું, આ હું, આ મારું, આ હું, આ હું, રાજ મારો, શરીર મારો, અનેક પ્રકારના કર્મોદયના પ્રસંગ બધા મારા પ્રસંગ. એનું એનું જે પરાશ્રય પણ સ્થાપત્ય છે,
સ્થાપત્ય
એ ભેદ વિજ્ઞાનમાં એનું એનું ટ્રાન્સફર કરવામાં આવે છે. પછી એ સ્થાપના એ કરી છે,
એ
સ્થાપના ઉઠાવીને આખી સ્થાપના સ્વરૂપમાં કરવી, એવી જે પ્રક્રિયા છે એને ભેદજ્ઞાન કહેવાના. આ હું નહીં, આ હું વિધિ નિષેધનો જે પ્રકાર છે. હંકેલવાની વાત છે, હું ક્યાંય નથી, મારામાં કોઈ નથી ને કોઈ માં હું નથી. ભેદાવવા ભેદાવવા અન્ય કોઈ લઈ જાવવા પ્રવચન સાર માં આવે છે એને છાતી સ્વસ્થ સાયકો છે, નીતિ પીડ્યો છે, એવું કહે એ કરવા માંગતો નથી. આત્મસાત કર્યો છે, આત્મસાત કરી દીધો છે. અન્ય દ્રવ્ય ને અન્ય ભાવ ને જીવે આત્મસાત કર્યો છે. જયારે આત્મા જે મળીએ છે બીજી કઈ નથી. લોકો એ બોલે છે અંદર ની પર મકાન ભાવ આપી હોય અને ખેતી મારતો હોય, કિલો મારતો હોય, મારા માથામાં કિલો મારજો, પણ એને કિલો મારે
નહીં.
દિવાલ નો કિલો નહીં મારતો, મારા માથામાં કિલો મારવો હોય તો મારે શું બતાવે છે?
આત્મસાત કર્યું મકાન,
એ જ એનો આત્મા થઈ ગયો, એ જ આત્મા જાણે એની બધી પરિવાર પૈસા એ જાણે આત્મા થઈ ગયો. એ પરાશ્રય છે, કે છે કે પ્રથમ ભ્રવણાશ્રય દ્રવ્ય દ્રષ્ટિ પ્રગટ થઈ, એટલે તો દ્રષ્ટિનું નામ દ્રવ્ય દ્રષ્ટિ કીધું. ભ્રવણાશ્રય ઉત્પન્ન થતી તે દ્રવ્ય દ્રષ્ટિ થઈ,
દ્રષ્ટિ
દ્રષ્ટિ. ત્યાર પછી જે કાંઈ ચારિત્રની શુદ્ધતા થઈ, રાગનો નાશ થયો, તે પણ પર્યાયના આશ્રય નથી થતો, રાગના આશ્રય નથી થતો, પણ એ કોઈ કર્મના આશ્રય નથી થતો, એ ચારિત્ર નું નિર્મળ પરિણામ પણ દ્રવ્યના આશ્રય જ થાય છે. પર્યાયના આશ્રય તો રાગ થાય છે, પર્યાયના આશ્રય ને ગુણભેદના આશ્રય વિતરાગતા પ્રગટ થતી નથી. પર્યાયના આશ્રય તો ન થાય, પણ દ્રવ્યમાં રહેલા જે અપેક્ષિત ભેદો, મર્યાદિત ભેદો, એવા જે અનંત ગુણો એના આશ્રય પણ કદી વિતરાગતા પ્રગટ થતી નથી. ભ્રવના આશ્રય દ્રવ્ય દ્રષ્ટિ પ્રગટ થઈ પછી ચારિત્રની શુદ્ધિ, એટલે વિતરાગતા પણ પર્યાયના આશ્રય થતી નથી. દર્શનનું અને ચારિત્રનું એવા મોહના મોહ ભાવના મોહ પ્રકૃતિના પણ બે ભેદ છે. અને મોક્ષ માર્ગમાં દાખલ થવાના પહેલા દર્શનનો નાશ થાય છે અને ચારિત્રનો નાશ થતો નથી. ચારિત્રનો સાધકને રહી જાય છે, જ્યાં સુધી સાધક છે ત્યાં સુધી મોહ છે. એ સાધક અવસ્થા બારમા ગુણસ્થાને પૂરી થાય છે ત્યારે તે મોહ રહેતો નથી. ત્યાં યથાખ્યાત ચારિત્ર પ્રગટ થાય છે, તેની
સાચા ચારિત્ર
સ્થાન કહ્યું છે, બારમું કહ્યું છે સ્થાન છે, ત્યાં હું ક્ષય થઈ ગયો, ચારિત્ર નો જે રહ્યો થયો હતો એ પણ ત્યાં ખરાબ થઈ ગયો, ક્ષય થઈ ગયો, એને ક્ષયનો કહે છે. એવું મોના મોના પરિણામ સંબંધીનું વર્ગીકરણ કરીને એનો સદભાવ અને એના અભાવનો વ્યવસ્થિત પ્રકાર છે એ વિજ્ઞાન જૈન દર્શન છે. પોતાનું ગ્રંથોમાં કેવી રીતે કઈ સ્થાન છે, બહુ વ્યવસ્થિત લોકો છે. આવા ત્યાં દર્શનમાં પહેલા નાશ સ્થાન ચારિત્રમો રહે, ચારિત્રમો ચોથામો સ્થાનની મર્યાદા કેટલી, પાંચમા ગુસ્થાને ચારિત્રમો પતિને કેટલો રહ્યો ને કેટલો રહ્યો, છઠ્ઠા સાતમા ગુસ્થાને ચારિત્રમો કેટલો રહ્યો ને કેટલો રહ્યો, એ અનુસાર જેટલો રહ્યો ચારિત્રમો એ અનુસાર રાગાદીની ક્રિયા, એ અનુસાર બાહ્ય પ્રવૃત્તિની ક્રિયા, એનું જે આપણે પ્રતિપાદન એને વ્યવહાર માર્ગ કર્યો. અને જે અંતરમીના નિર્ણય દિશાનો જે ક્રમશઃ વધુ થવી તેને નિશ્ચય મોક્ષ માર્ગ કયો, ખરો મોક્ષ માર્ગ. આ ખરો મોક્ષ માર્ગ નહીં પણ ખરા મોક્ષ માર્ગના સદભાવમાં જે કાંઈ રાગની સ્થિતિને વર્ણવવા માટે એની બાહ્ય ક્રિયાથી પરિસ્થિતિની મર્યાદા બતાવી એનું નામ હોય પુણ્યવાદ, બારની સાથે સંબંધ આવે.
બરાબર,
દર્શન વ્યતીત થયું ભોગ જે પ્રથમ જે સમ્યક દર્શન થઈને જે આત્મબોધ થયો, સ્વરૂપ જ્ઞાન થયું, આત્મજ્ઞાન થયું, ત્યાં દર્શન મોહનું વ્યતીત પણ થઈ ગયું. કેવળ ચૈતન્યનું જ્ઞાન જો એ બોધની અંદર શું બોધી ગયો કે આ દેહાદીથી ભિન્ન માત્ર ચૈતન્ય, કેવળ એટલે માત્ર ચૈતન્ય એવું જ્ઞાન આ પહેલા દર્શન પછી ચારિત્રમો પછી ચારિત્રમો રહે છે એ ક્રમશઃ ઘટતો જાય છે અને ક્રમશઃ ઘટીને સંપૂર્ણ વિપરાશ પ્રાપ્તિ કરાય છે. દર્શનમો એક સાથે જાય છે અને ચારિત્રમો છે એ ક્રમશઃ જાય છે, કેમ કે દર્શનમોનો સંબંધ શ્રદ્ધા સાથે છે અને ચારિત્રમોનો સંબંધ ચારિત્ર ગુણ સાથે છે.
બરાબર,
દર્શન ગુણ સાથે એટલે મોના બે છે પહેલા દર્શનમો ને ચારિત્ર. પ્રકાર તો સર્વ પ્રકારના વિભાવ ને વિકાર નો નાશ વિકરાગ સ્વરૂપે આત્મદ્રવ ના આશ્રય થાય, એક જ વાત છે.
બરોબર,
દર્શન નો નાશ થયો નથી અને એનું જ્ઞાન પણ થયું નથી અને ચારિત્રની ક્રિયા સરખી કરવામાં લગભગ પ્રવૃત્તિ જોવામાં આવે છે.
દ્રવલિંગ ધારણ કરે છે, દ્રવલિંગ 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 ધારણ કરે છે ત્યારે શું છે, તેને દર્શન નો વિકૃત ન થયો હોય, આત્મજ્ઞાન એટલે સ્વરૂપ નો બૌદ્ધિક જીવ ન હોય. મહાપુરુષો મહાત્માઓ મુનિઓ આવી રીતે વ્રત નિયમ સંયમ શું પાડે છે એવી રીતે આપણે પણ એમ ત્યાં દોરાય છે. એટલે જે અંદરમાં ફાયદો થવો
જોઈએ
એ સ્થિતિમાં થતો નથી, મને બહારની સ્થિતિ ધીમેક વ્યવહાર અનુસાર વાળતો પણ અંદરમાં આત્માને લાભ થતો
બધા
એટલે તો પણ મુનિવ્રત ધાર અનંત ગેર ગેર વખત ઉપજાયો
આત્મજ્ઞાન વિના સુખ લેશ ન પાય,
સુખ નથી કેમ કે પહેલા જે દર્શન મોહનો નાશ કરવો જોઈએ એ ક્રમે ઘોડા ગાડીમાં આગળ ઘોડો પાછળ ગાડી નો ડબ્બો પછી ગાડી હાલે. પણ કોઈ ઘોડા ગાડી માં એમ કે હું તો બે જ ગાના ઘોડો વચ્ચે આમ કરીએ
પાછળ ઘોડીએ
ડબ્બો આગળ ને ઘોડો
પાછળ
અને આ તો ગાડી
અન્ય કોઈ દર્શન માં પણ આવી રીતે દર્શન
દર્શન નો વિષય ક્યાંય ચર્ચા માં નથી. દર્શન નો કારણ કે એ સમ્યક વિસ્તાર નો વિષય છે. સમ્યક દર્શન શું અને વિચાર દર્શન શું એની સાથે આખું પ્રકરણ સંબંધ ધરાવે છે. એ પ્રકરણ ક્યાંય નથી. એ વિષય પણ દર્શન નું બહુ સૂક્ષ્મ છે. જીવનો વિચાર દર્શન નો વિષય પણ પકડવો મુશ્કેલ છે. થોડું પણ એમ કે ઈચ્છા અનાવતન છે અને સ્વીકારે છે મિથ્યા ગ્રહિત મિથ્યા દ્રષ્ટિ છે. મિત્રા દેવ ગુરુ શાસ્ત્ર ને સ્વીકારે તો ગ્રહિત મિથ્યા દ્રષ્ટિ નથી. પણ તત્વમાં બુદ્ધિપૂર્વક સુંદર ફેર થાય એ ગ્રહિત મિથ્યા દર્શન છે. ત્યાં પણ છતાં મિથ્યા શ્રદ્ધા ને સમ્યક શ્રદ્ધા નું જે તાત્વિક સ્વરૂપ છે એ કાંઈ એની અંદર સમજાઈ જતો એ વિશે સૂક્ષ્મ છે. ગુરુદેવ 45
વર્ષ સુધી
આ એ નાશ કર્યા વિના કોઈ રીતે મોક્ષ માર્ગ માં આરોગ થવાનું નથી.
બરોબર.
દિશા ફેર અહીંથી થાય છે અને અહીંથી દિશા ફેર થાય છે એ જે મહત્વનો વિષય છે એનાથી અજાણ્યો રહીને કોઈ કામ કરવા જઈશ તો શરૂઆત થશે. અનેક મિથ્યાત્મમાં અનેક દોષ થાય છે પણ સ્વચ્છતા નામનો દોષ છે એ બહુ મોટો સર્વથી અધિક મોટો દોષ એક પ્રકાર થાય. એની અંદર પોતાની કલ્પના એ સ્વછંદે નિજ છંદે પોતાની કલ્પના એ આગળ વધવા માંગે છે અને અનાદિ અનંત જે સ્થાપિત મોક્ષ માર્ગ છે અનાદિ અનંત જે નાસ્તિક મોક્ષ માર્ગ છે એને ઉલ્લંઘન કરવા માંગે છે અને તોડવા માંગે છે. માર્ગ તો તૂટતો નથી પણ એ તૂટી તૂટીને પોતે દેખાઈ જાય એમ શીખી જાય છે. માર્ગ તો કઈ મટતો નથી. માર્ગે જોવાયું તો આ છે ને એ માર્ગમાં હુંકાર થાય ત્યારે એને સ્વચ્છંદ કહેવામાં આ બરાબર છે આ સિવાય આ જ બરાબર છે અમે કરીએ છીએ અમે માનીએ છીએ અમે આચરણ કરીએ છીએ તે બરાબર છે. એ ઉન્માર્ગ ને વિશે માર્ગ ને સ્થાપે છે. પોતાને ખ્યાલ નથી આવતો અને બીજાને પણ ખ્યાલ નથી આવતો. સ્થૂળ ભેદે હોય છે ત્યારે બીજાને પણ ખ્યાલ આવી જાય છે. બહુ ભાગ પોતાને ખ્યાલ નથી આવતો કેમ કે શ્વસન ચીજ એવી છે કે અંધા બોલાવે છે. શ્વસન ને અંધત્વ ને અંધાપણ રૂપમાં આપી છે. જ્યાં સુધી સ્વચ્છંદ રૂપી અંધત્વ છે ત્યાં સુધી જીવ માર્ગ ને પામી શકતો નથી. શ્રીમદ્ગુણ વચન છે એને અંધત્વ લીધું છે એને પોતાને ખબર ન પડે સ્વચ્છંદ. કોઈ જીવને ખ્યાલ આવતો તીવ્રતા એની સ્વચ્છંદ ની તીવ્રતા ખ્યાલ આવતા છૂટે ત્યારે આપણે પ્રસન્ન થઈ જાય છે. તીવ્રતા છૂટી જાય પછી મૂંડ હોય તો વળી ફેર પડે એને બાકી તો બીજાને ખ્યાલ આવી જાય સ્વચ્છંદ ની તીવ્રતાનો ફૂલ સ્થિતિ હોય ત્યારે પોતાને ખ્યાલ ન પણ આવે એવું લગભગ બને. ત્રિકાળી અંતઃતત્વ જે ધ્રુવ દળ છે, ત્રિકાળી અંતઃતત્વ જે ધ્રુવ તળ અને દળ છે તેના આશ્રય ચારિત્રની શુદ્ધિ થાય છે. આ વસ્તુની સ્થિતિ છે ભગવાનના વચનો છે. આ ઉપદેશ ભેદ જ્ઞાનની પરાકાષ્ઠાનો છે. એ પણ આશ્રયની યુદ્ધ નથી. એ ત્રિકાળી શુદ્ધાત્મ દ્રવ્યથી જ આશ્રય કરવા યોગ છે. દ્રષ્ટિનો પણ એ વિષય છે, જ્ઞાનનો પણ એ જ વિષય છે, ચારિત્રનો પણ એ જ વિષય છે, આનંદનો પણ
એ જ વિષય છે.
સર્વગુણો એક દ્રય સ્વભાવને અનુસરે ત્યારે સિદ્ધિ થાય છે. આ જ સિદ્ધિની ઉત્પત્તિની રીત છે. બીજી કોઈ રીતે સિદ્ધિ ઉપસ્થિત નથી એમ ભગવાને કહ્યું છે. અને અન્યદ્રવ્યને રાગનો આશ્રય તો છોડાયો છે, પણ એક સમયની કલ્યાણનો આશ્રય પણ છોડાયો છે એમ વિજ્ઞાન ઉત્કૃષ્ટ કક્ષાએ કરાયેલું છે. એને પરાકાષ્ઠા કહેવામાં આવે છે.
જય સનાતન દિગંબા જય ધારમણો જય હો.